Peki, bravo. Gel bari. નિશ્ચય થી પરમાત્મા દેહ દેહ દેવાલયમાં વસે છે, વસે. ગાથા નંબર 33. પરમાત્માના ધ્યાનથી સંસાર લતા નાશ પામે છે. ગાથા 32. ભવ તન ભોગ વિરક્ત મન આત્મ સ્વરૂપ જે ધ્યાય તેની બહુ એલી માં શીઘ્ર તૂટી ક્ષય થાય. 32. જે જીવો સંસાર શરીર તથા ભોગથી વિરક્ત થઈને શુદ્ધાત્માને ધ્યાવે છે તેની સંસારરૂપી મોટી લતા નાશ પામે છે. સંસાર શરીર અને ભોગોમાં આ ચિત્ત જે આસક્ત છે તેને વિરક્ત પરમાનંદ સુખરસના આસ્વાદ દ્વારા ત્યાંથી ખસેડીને જે શુદ્ધ સહજ આત્મસ્વરૂપને ધ્યાવે છે તેની સંસારરૂપી મોટી લતા નાશ પામે છે. અર્થાત ભવભ્રમણ ટળી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.
નિશ્ચયથી પરમાત્મા દેવ દેવાલયમાં વસે છે. 33. તન દેવાલયમાં વસે, દેવ અનાદિ અનંત કેવળ જ્ઞાન પ્રગટ તનુ પરમાત્મ નિર્ભ્રાંત. જે આત્મા દેવ દેહરૂપી દેવાલયમાં નિવાસ કરે છે, જે અનાદિ અનંત છે અને જેને કેવળ જ્ઞાન પ્રકાશરૂપ શરીર છે, તે નિસંદેહ પરમાત્મા છે. આત્મા વ્યવહારથી દેહરૂપી દેવાલયમાં વસે છે, તો પણ નિશ્ચયથી તે દેહથી ભિન્ન છે. શરીરની સમાન મૂર્તિ તથા અશુચિમય નથી, પણ મહાપવિત્ર છે, આરાધવા યોગ્ય છે, પૂજ્ય છે. શુદ્ધ આર્થિક નયથી પરમાત્મા અનાદિ અનંત છે અને દેહ સાદી શાંત છે. આત્મા નિશ્ચયથી લોકાલોકને જાણનાર કેવળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ શરીરવાળો છે, જ્યારે દેહ તો જડ છે. એમ પૂર્વોક્ત લક્ષણયુક્ત પરમાત્મા જડ દેહમાં રહે છે, તો પણ તેથી જુદો છે. તે દેહને આત્મારૂપી દેવ અડતોય નથી, તે જ આત્માદેવ ઉપદેય છે.
આત્મા દેહને સ્પર્શતોય નથી, વસે દેહમાં તોય ના નિશ્ચય સ્પર્શે દેહ, દેહે વળી સ્પર્શાય ના ગણપરમાત્મ તે. દેહમાં રહેવા છતાં પણ નિશ્ચય નહીંથી જે દેહને સ્પર્શતો નથી, તેમ દેહ વડે જે સ્પર્શ કરાતો નથી, અર્થાત દેહથી જે જુદો જ છે તેને તું પરમાત્મા જાણ, અર્થાત પોતાનું સ્વરૂપ જ પરમાત્મા છે. શુદ્ધ આત્માની અનુભૂતિથી વિપરીત એવા ક્રોધ માન માયા અને લોભરૂપ વિભાવ પરિણામ છે, તે પરિણામોને લઈને શરીરની ઉત્પત્તિ થાય છે. પ્રાપ્ત શરીરમાં આત્મા નિવાસ કરે છે, તો પણ તેને તે સ્પર્શતો નથી તથા દેહ વડે તે આત્મા સ્પર્શાતોય નથી, એવો જે પદાર્થ છે તેને તું પરમાત્મા જાણ. વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને પરમાત્માનો વિચાર કર. દેહાત્મ બુદ્ધિવાળા જીવોને દેહમાં રહેલો આત્મા જણાતો નથી, એ શુદ્ધ આત્મા દેહની મમતા તજીને આરાધવા યોગ્ય છે. હવે 34મી ગાથામાં જણાવે છે કે આત્મા દેહને સ્પર્શતો જ નથી, દેહમાં વસે છે પણ દેહને એ સ્પર્શતો નથી, દેહથી જુદો જ છે. દેહથી જે જુદો છે એને તું પરમાત્મા જાણ અને એના જ સ્વરૂપનું ધ્યાન કર. અને શુદ્ધાત્માથી વિપરીત જે વિભાવ પરિણામ છે, જેવા કે ક્રોધ, માન, માયા અને લોભ, એને લઈને શરીરની ઉત્પત્તિ થાય છે અને શરીરમાં આત્મા નિવાસ કરે છે, છતાં તે શરીરને સ્પર્શતો નથી ને દેહ વડે આત્મા સ્પર્શાતો નથી, એવો જે પદાર્થ છે એ આત્મા છે. અને નિર્વિકલ સમાધિમાં સ્થિત થઈને પરમાત્માનો વિચાર કરવાનું કહે છે. દેહાત્મ બુદ્ધિવાળાને એ જણાતો નથી, એ શુદ્ધાત્મા દેહની મમતા તજીને આરાધવા યોગ્ય છે.
સંભાવે સ્થિત યોગીને સુરે અંતરે જે પરમાનંદ જગાવતો પરમાત્મા સ્ફુટતે, સંભાવમાં સ્થિત એવા યોગીઓના અંતરાત્મામાં પરમ આનંદને ઉત્પન્ન કરતો જે કોઈ ભાવ સ્ફુરાયમાન થાય છે તે જ પ્રગટ પરમાત્મા છે. જીવન મરણ, લાભ અલાભ, સુખ દુઃખ ઇત્યાદિ દ્વંદ્વમાં સમપરિણતિરૂપ સંભાવમાં મગ્ન યોગીઓને ધ્યાનમાં અપૂર્વ આનંદ ઉત્પન્ન થાય છે. તે સમયે જે કોઈ શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટ થાય છે તે જ પ્રગટ પરમાત્મા છે એમ જાણો. પ્રભાકરને કહે છે કે તું તો યોગી નથી, પણ યોગીને જે રીતે પરમાત્મા થાય છે સમજા, તે આ અંતરાત્મા પરમ આનંદને ઉત્પન્ન કરતો થાય છે અને એ લોકોને ધ્યાનમાં દ્વંદ્વ રહિત છે એટલે અપૂર્વ આનંદ થાય છે. તે સમયે જે કોઈ શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટ થાય છે તે જ પ્રગટ પડે છે. એટલે પ્રભાકરને એમ કહે છે ધ્યાનમાં કે યોગીઓ જેમ ધ્યાન કરે છે પ્રગટ પરમાત્મા સ્વરૂપ આત્માનું, એમ જો તું કરીશ તો તું પામી શક.
મુખ્ય વાત એક તરફ સંસાર છે, બીજી તરફ પરમાર્થ છે. આ જીવે જેણે પરમાર્થ સાધવો છે એણે આત્માને સાધવાનો છે, અથવા આત્મા પર લક્ષ કરવાનો છે. અને એક ત્યારે થશે સંસાર પ્રત્યેથી લક્ષ ઉઠી જાય તો સંસાર વેલ, એને વેલની લતા કહેતા વેલની ઉપમા આપી, એ વેલ સુકાઈ જાય. આટલું કરવાથી શું, જે જીવો સંસાર શરીર તથા ભોગથી વિરક્ત થઈને શુદ્ધાત્માને ધ્યાવે છે, એટલે પોતાના જ શુદ્ધાત્મા છે એને જે ધ્યાવે છે, તેની સંસારરૂપી મોટી લતા નાશ પામે છે, આ વેલ સુકાઈ જાય છે. નહીં તો એને પોષણ મળ્યા જ કરે એવા આપણા પ્રયત્નો જીવન પર્યંત રહ્યા જ હોય છે. આપણે કોઈ પણ પ્રકારે સંસાર વધે એવા જ પ્રયત્નો હોય. આ બધા કસાય ભાવ, આ બધા જે કરીએ છીએ, મમત્વ છે, અહંભાવ છે, આ બધા પોસાય છે અને થાય છે શું, સંસાર પુષ્ટ થાય છે. અહીંયા કે સંસારનો ક્ષય કરવો હોય તો એની તને કળા બતાવીએ છીએ કે તું આ શુદ્ધાત્માનું ધ્યાન કર. શુદ્ધાત્મા તારા પોતાના આત્મા, તું તારામાં સમાઈ જા, તારામાં રહી જા. સહજાનંદ સ્વામીએ કહ્યું તું તારું સંભાળ, આટલું જ કહી દીધું. એમાં તું કહેતા આત્માને જ કહે છે, આત્માને કહે છે જે તારું છે એની તું સંભાળ રાખ, જે તારું નથી એને તું ભૂલી જા. આમાં બહુ જ્ઞાની ભગવંતો જુદી જુદી રીતે આપણે સમજાય એવી રીતે અલગ અલગ ભાષામાં ભલે વાત કરતા હોય, પણ તાત્પર્ય એક જ છે કે જેને પોતાનો શુદ્ધાત્માને સાધ્યો હોય એને પછી સંસારમાં રસ રુચિ ઉડી જાય. સંસારમાં રહે ખરો પણ રસપૂર્વક સંસાર ભોગવે નહીં એવી એની અવસ્થા થઈ જાય. 33માં એ વાત કરી, આત્મદેવ દેહરૂપી દેવાલયમાં છે. આ ક્યાં શોધવા, ક્યાં શુદ્ધાત્મા? તમે કહ્યું તો ખરું શુદ્ધાત્મા, એનું ધ્યાન કરવું, તો કે દેહમાં જ છે. આત્મદેવ દેહરૂપી દેવાલયમાં નિવાસ કરે છે. અનાદિ છે, અનંત છે, અને જેને કેવળ જ્ઞાન પ્રકાશરૂપ શરીર, આ જે શરીર છે એમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે એવી ક્ષમતા છે. આ શરીરની અંદરમાં રહીને આ આત્મા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે એવી વ્યવસ્થા છે, એનો લક્ષ કરાવે છે. અને તે કહે છે નિસંદેહ પરમાત્મા, એમાં સંદેહ કરવા જેવું નથી. જેમણે જેમણે આ પદ દેહમાં રહીને જ પ્રાપ્ત કર્યું છે એ બધાને આજે પણ આપણે પરમાત્મા તરીકે જ પૂજીએ છીએ. વિતરાગ પરમાત્મા, કેવડી ભગવંતો જે કહો તે, પણ એ બધા દેહમાં રહીને જ આ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, એને લક્ષ્ય કરાવે છે. અને 34માં આપણને કહે છે, દેહમાં રહેવા છતાં પણ નિશ્ચય નથી, દેહને સ્પર્શતો નથી, અનાદિકાળથી દેહના સંયોગમાં હોવા છતાં ક્યારેય પણ દેહની એણે સ્પર્શના કરી નથી, દેહરૂપ થયો નથી, અથવા તો દેહના ગુણ પોતામાં ધારણ થતા નથી. આપણે ગઈકાલે જોયા ને જળચેતનના જુદા જુદા ગુણોથી ઓળખાય, તો દેહમાં રહેલા ગુણ ક્યારેય આત્મા એ પ્રાપ્ત કર્યા નથી. તો એ રીતે દેહમાં રહેવા છતાં દેહથી ભિન્ન દેહને સ્પર્શતો નથી, તે એમ દેહ વડે સ્પર્શ કરાતો નથી, આ દેહ છે એ આત્માને પણ સ્પર્શી શકતો નથી. બંને વાત છે, ઉભય પક્ષ. અર્થાત દેહથી જે જુદો છે તેને તું પરમાત્મા જાણ, આ લક્ષ્ય કરવાનું છે. એને તું પરમાત્મા જાણ, અર્થાત પોતાનું સ્વરૂપ જ પરમાત્મા છે. હું જુદો અને પરમાત્મા જુદો, હું જુદો અને ભગવાન જુદો, આ જ્યાં સુધી ભેદભાવ છે ત્યાં સુધી આત્માને પોતાના સ્વરૂપનું ભાન થતું નથી. જ્યારે હું અને પરમાત્મા એક રૂપ છીએ, જે પરમાત્મા એ પણ મારું સ્વરૂપ છે એમાં કોઈ મને સંદેહ નથી, આવી અવસ્થા આવે ત્યારે આ કાર્ય સિદ્ધ થાય એવું છે. આજે આપણે આ ત્રણ ગાથામાં વિચારણા રાખશું. વિશેષ 35 છે, 35ની અંદરમાં સ્વભાવ સંભાવમાં સ્થિત એવા યોગીઓના અંતરાત્મામાં પરમ આનંદને ઉત્પન્ન કરતો જે કોઈ ભાવ સ્ફુરાયમાન થાય છે એ જ પ્રગટ. હવે અહીંયા પ્રગટ પરમા, અત્યાર સુધી વાત કરી એ આપણને અપ્રગટ સત્તારૂપે પડેલા પરમાત્માની સમજણ આપી. અહીંયા કે છે, પ્રગટ પરમાત્મા સંભાવમાં સ્થિત એવા યોગીઓના અંતરાત્મામાં પરમ આનંદને ઉત્પન્ન કરતો જે કોઈ ભાવ સ્ફુરાયમાન થાય. અંતરંગ ભાવ, પોતાના સ્વરૂપનો આનંદ, પોતાના સ્વરૂપનું શાંતિ, એનું જે વેદન કરે છે અને સંભાવની અંદરમાં સ્થિત છે, ત્યાં આવા ભાવ જ્યાં સ્ફુરાયમાન થાય છે તો એ શું સ્ફુરાયમાન થયું? તો એનો અંદરથી પરમાત્મા સ્વરૂપ પ્રગટ થયું એ જણાય આવે છે. આસપાસમાં વાતાવરણમાં પણ એની અસર દેખાય, આસપાસના જીવો ઉપર પણ એનો પ્રભાવ પડે. આ બધી વસ્તુ આપણે તીર્થંકર ભગવાનના ચારિત્રમાં આપણને જોવા મળે છે. એ વાતને સાથે અહીંયા આપણી આ ચાર ગાછાની વિચારણામાં કઈ પ્રશ્ન હોય તો પૂછજો, પહેલા પછી ભાઈથી સમજાવશો.
એ તો બધું સમજાઈ જાય છે. એ સિવાય કઈ અંધીભાઈ કહો કઈ? સંસાર લતા એટલે, સંસાર લતા એટલે, હા વેલ એટલે શું? વેલ છે ત્યાં સુધી ફળ ફૂલ અંકુર છોડ બધું ચાલ્યા કરે, એટલે સંતતિ રૂપ સંસાર, પ્રવાહ રૂપ સંસાર, અનંત સંસાર, આ બધું ક્યાં સુધી? એનો સંસાર ભવ વેલી, એટલે ભવ જન્મ મરણ એને ભવ કહીએ, એની પરંપરા, આ પરંપરા તૂટે. અત્યારે તો ચાલુ છે, એક જન્મ પૂરો થાય એટલે બીજો શરૂ થાય છે, આને પરંપરા કહીએ છે. એટલે વેલી ચાલુ છે, વેલ ચાલુ છે, વેલ ચાલુ છે એટલે એનું જન્મ મરણનું ફળ ચાલે. આ તૂટે ક્યારે? એક તો પેલા કહ્યું કે આત્મ સ્વરૂપનું ધ્યાન કરીએ તો આ ભવની પરંપરા તૂટે, પણ આત્મ સ્વરૂપનું ધ્યાન કરવાની રીત શું, પદ્ધતિ શું, અથવા એને માટેની આવશ્યક ભૂમિકા શું? વિરક્ત, વિરક્ત, વિરક્ત એટલે આસક્તિ નહીં, તે સેના પ્રત્યે આસક્તિ નહીં, પેલા ભવ પ્રત્યે, પછી તન પ્રત્યે, અને પછી ભોગ પ્રત્યે. ગાથામાં આ ત્રણ સૂત્ર આપ્યા છે, ભવતન ભોગ વિરક્ત મન, આસક્તિ મનથી છે, મનનું ક્રિયાત્મક સ્વરૂપ જે છે, એટલે ગમો અણગમો, રાગ દ્વેષ, પ્રીતિ અપ્રીતિ, દ્વંદ્વાત્મક ભાવ છે, એ બધા ઉત્પન્ન કોણ કરે છે? પાંચ બાહ્ય ઇન્દ્રિયો કરતી નથી, પણ આભ્યંતર ઇન્દ્રિય મન જે ચંચળ છે, જેનું પરિણામ ચંચળ છે, અસ્થિર છે, એ પરિણામ કરે છે. એ આસક્તિના વિરક્તિના રતિ અરતિના આ બધા પરિણામ કરનાર મન છે. એ કહે છે કે મન જો વિરક્ત બને, મન વિરક્ત બને સેના ઉપરથી? ભવથી, ભોગથી અને શરીરથી. અલગ 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 રીતે આપણે વિચાર કરીએ તો જ્ઞાનીઓએ આપેલી સૂત્રની ધારા અનુસાર ચાલ્યા જાઓ તો ભવનો પેલા વિરક્ત ભાવ, ભવનો વિરક્ત ભાવ, ભવે ખેદ એ આત્મસિદ્ધિમાં કહ્યું છે. ભવે ખેદ એટલે નિર્વેદ ભાવ, ભવથી હવે થાકી ગયા છે, હવે એનો ખેદ, હવે જો આવે ભવ આવે તો એનો ખેદ છે, હવે એને આનંદ નથી. ભવ થાય પછી ભવ ગમે તે પ્રકારનો થાય, દેવાદિકનો થાય, ચક્રવર્તીનો થાય, ઇન્દ્રનો થાય, થવાનો હોય એવો કોઈ આશીષ આપે તો આને ભવનો આનંદ છે કે ખેદ છે? તો આની સંસાર વેલી નાશ ન પામે, બસ એ બરોબર છે. સાધનાના સૂત્રો છે આ બધા, સાધનાના સૂત્રો છે કે જીવને એનો સંસાર ક્ષય થાય, સમાપ્ત થાય. એ કેવી રીતે થાય? તો જ્ઞાની પુરુષ જ્યારે વાત મૂકે ત્યારે એના સૂત્રો આપે છે. પહેલું સૂત્ર આપે છે કે ભાઈ તારું મન વિરક્ત થવું જોઈએ, અને વિરક્ત આ ત્રણ ચીજોથી, ભવથી વિરક્ત, ભોગથી વિરક્ત અને શરીરથી વિરક્ત. જેનું મન આ વિરક્ત થઈને પછી જો આત્માનું ધ્યાન કરીશ, એટલે આત્મ ધ્યાન સાધના જે કંઈ કરતા હોય એને માટેની ભૂમિકા વૈરાગ્યની હોવી જોઈએ, વિરક્તિની હોવી જોઈએ. સંસાર ઉપર રાગ હોય, સંસારના સંગ પ્રસંગમાં પ્રીતિ હોય, એ બધું ગમતું હોય, એનું આયોજન હોય બધું, એ બધું કરવાનું હોય ને, લાવ એક કલાક ધ્યાન કરી લો વચમાં, એટલે ઓલું પછી નિરાતે થાય. શું દશા થઈ? સંસારમાં એની વિરક્તિ નથી. વિરક્તિ છે એ અંતરંગ ભાવ છે, વૈરાગ્ય એ વિરક્તિ છે, ત્યાગ જુદી વસ્તુ છે, એ બાહ્ય સ્વરૂપ છે. વસ્તુનો ત્યાગ કર્યો તો જીવ વધારે ને વધારે ભાવ આવી જાય, ઉભરો આવી જાય તો શું કરે? ત્યાગ કરે અને પછી સમજે કે મેં ઘણું કરી લીધું. કરવાનું શું છે? વિરાગ. એ વસ્તુ પ્રત્યે જે મોહ છે, એ મોહનો ક્ષય થવો જોઈએ, એ મોહનો નાશ થવો જોઈએ. વસ્તુ પ્રત્યેનું જે આકર્ષણ છે એ ક્યારે નાશ પામે? જો એ સંબંધી યથાર્થ જ્ઞાન થાય તો. તુચ્છતા ક્યારે આવે? તો થાય કે ભાઈ આ કચરો છે એમ. અમથા અમથા કે તુચ્છતા, તુચ્છતા નો થાય, પણ એનું યથાર્થ જ્ઞાન થાય તો કે આ પૂતગલ પરિણામ છે, આ અનિત્ય છે. આવા વસ્તુનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય તો એના પ્રત્યે વસ્તુનું તુચ્છપણું સમજાય, અનિત્યપણું સમજાય, ક્ષણભંગુરતા સમજાય, એની નિરર્થકતા સમજાય, એ અસાર છે એવું સમજાય, એ અશરણ છે એ સમજાય, એ અનિત્ય છે એ સમજાય. એવું કે જે જીવ પ્રત્યે, કોઈ પણ પદાર્થ પ્રત્યે રાગ છે, જ્યારે મોહ છે, ત્યારે એને પોતાની સાથે એ પોતાના કેટલા કલ્યાણનું કારણ, હિતનું કારણ, સુખનું કારણ, આવું બધું કેટલી બધી મનની અંદર એની કલ્પનાઓ છે વસ્તુ સંબંધી. એ વસ્તુ સંબંધી એ બધી કલ્પનાઓ ભાંગીને ભૂકો થાય. કેટલી આશાઓ બાંધી હોય, કોઈના સંબંધ આપણે બાંધતા હોય ને રાખતા હોય ને એમાં ખેંચાતા હોય ત્યારે આશા કેટલી હોય કે આપણને કામ. પણ જે દી નક્કી કરી લઈ, યથાર્થ સમજી જાય કે આમાં આ કોઈ કામ આવે એમ, પછી એના પ્રત્યેનું આપણું આકર્ષણ તૂટી જાય છે. આ વિરક્તિ છે. હવે એમના પ્રત્યેની, પદાર્થ પ્રત્યેની, સંબંધ પ્રત્યેની, સંગ પ્રત્યેની, સંયોગો પ્રત્યેની વિરક્તિ આવે. જીવે આ વિચાર કરવાનો છે કે આજના દિવસમાં મને કોઈ એવા વધારે પદાર્થો એવા કયા કે જેના ઉપર મને વિરક્તિ આવે. અત્યારે અણગમતું છે પણ કંઈક કામ આવશે એવું પાછું ચાલુ રાખવું તો પણ વિરક્તિ આવતી નથી. જ્ઞાન વિના એનો ઉપાય નથી. અને જ્ઞાન મનન ચિંતનથી આવે, પદાર્થનું ચિંતન જ્ઞાની સ્વરૂપના વાક્યના આધાર ઉપર. તો અહીંયા સૂત્ર વિરક્તિનું છે, જો પકડાય તો. ગાથા નંબર 32 કે તારે સંસાર, 135 કૃપાળુદેવને ખંભાતના મમુક્ષુએ પ્રશ્ન કર્યો છે કે અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે? પ્રશ્ન સીધો, અમારે આ અનાદિનું પરિભ્રમણ સમાપ્ત થવું જોઈએ. સમાપ્ત એટલે એન્ડ ફોર એવર. હવે અમારે આ ભવ જોઈએ ને, આ ભવ એ ખેદ. ગમે તેવો સંસાર સુખદાયી અનુકૂળ બનતો હોય તો પણ અમને આ પરિભ્રમણ હવે ખપતું નથી. મૃગાપુત્રની વાત, માં હું રહું નહીં હવે સંસારમાં. મેં વીર પ્રભુની વાણી સાંભળી, જાણ્યો કથિર સંસાર, માડી હું લેવું સંયમ ભાર, હવે નહીં રહું રે સંસાર, હવે હું સંસારમાં નહીં રહું. કૃપાળુ દેવની વાત 324 આત્મભાવે કરીને ફરી ન જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા કરું છું કે હવે સંસારમાં મારી ઈચ્છાથી તો મારે જન્મવું નથી. કર્મ સંયોગે જન્મ મળે એ વાત જુદી છે, એ મારી ઈચ્છાની બહારની વસ્તુ છે. પણ જ્યાં સુધી મારો ભાવ છે ત્યાં સુધી ન જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા. અનેક કહે છે કે આ ભાવ ચાલુ છે, આ ભાવના પ્રત્યાખ્યાન લેવાય, પરિભ્રમણના પ્રત્યાખ્યાન લેવાય છે, તો કે લઈ શકાય. હવે આ વાતને ક્યારે એની ગંભીરતા, એનું ઊંડાણ પકડાતું નથી કે પરિભ્રમણના પ્રત્યાખ્યાન કેવી રીતે લેવાય. આ નહીં ખાવ એનું પ્રત્યાખ્યાન લેવાય, એનો પછખાણ લેવાય, કેવી રીતે આપે એને જ છે ને. એને પ્રત્યાખ્યાન લેવા છે, ભવના પ્રત્યાખ્યાન. આનું સૂત્ર આના કેન્દ્રની અંદર કઈ વસ્તુ છૂટે, જેના પ્રત્યે વિરક્તિ હોય એ છૂટે, વિરક્તિ ન હોય અને અંદર અંશે પણ રાગ હોય, સ્નેહ હોય, પ્રીતિ હોય, ગમો હોય, તો એ પદાર્થ કોઈ દી છૂટે નહીં. હજાર વર્ષના વૈરાગ્ય પછી પણ એ જાગૃત ખ્યાલ આવે છે. આ ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી ખ્યાલ આવે છે કે જે જે વસ્તુનો જ્યારે આપણે ત્યાગ કરી નાખીએ છીએ ત્યારે વિચાર કર, એના ઉપર પેલા વૈરાગ્ય કેળવ, નહીં તો ત્યાગ ન ટકેરે. હજારો વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ થાય, ઘણી કથાઓ આવે છે. તો કેવી રીતે થાય છે, શું કામ થાય છે, તો કે બીજ પડ્યું છે, બીજ પડ્યું છે વસ્તુ પ્રત્યેના મોહનું, આકર્ષણનું, પ્રીતિનું, સ્નેહનું, હકારનું, એ મારા સુખનું કારણ છે. ભલે અત્યારે લોક અપેક્ષાએ હું એનો ત્યાગ કરું છું, પણ આમ મજા છે. અંદર ભાવ શું છે, કઈ મને વાંધો નથી ને, મને વાંધો આવે નહીં. કેટલી કેટલી ભ્રમણાઓ આપણને ડગાવી દે કે ભાઈ લોકો કે છે એ બરોબર છે, એટલે આજે પછકાણ લઈ લઉં, પણ મને હોય તો કઈ વાંધો આવે નહીં. અને પછી એવું છે, નિશ્ચય નહીં ના વાક્યો તો મજાના છે, પર પદાર્થ મને શું કરે, હું તો એનાથી પર છું. હવે આવા બફમમાં ચાલ્યા જાય, વર્તે મોહાવેશમાં. આ જ્ઞાની કહે છે કે વિરક્તિનું મૂળ એ છે કે તને એનો યથાર્થ પદાર્થનો વિચાર, યથાર્થ જ્ઞાન થયું નથી. આ સમ્યક દર્શન, આત્મા અને અનાત્મા, અનાત્માના તમામ પદાર્થો, તમામ ભાવ અનાત્મા સંબંધી, આ મિથ્યા ભાવ છે. તો ગાથા નંબર 32 ની અંદર શીઘ્ર તૂટી જાય અને એનો ક્ષય થાય, તૂટે નહીં પણ, આ શબ્દો પ્રયોગ પાછા બધા સમજવા કે સંસાર વેલડીનો ક્ષય થાય એટલે ફરીથી એ ક્યારે એ વેલડી ઉગે, ક્ષયની વાત છે. અને શીઘ્ર થાય એનું એકમાત્ર અહીંયા ઉપાય આચાર્ય શ્રી આપ્યો કે તને વિરક્તિ થવી જોઈએ, અને વિરક્તિ મનથી થવી જોઈએ. મન છે આંતરિક ઇન્દ્રિય છે. આપણે ઘણીવાર વિરક્તિ ત્યાગના રૂપમાં હોય છે, પણ એ તનથી થાય છે. આપણે કંઈક છોડીએ એ સેનાથી છોડીએ છીએ, તનથી છોડીએ છીએ, મનથી છોડતા. વાત પકડાય? અત્યાર સુધીનું બધી ધર્મની આરાધનામાં ત્યાગ આવ્યો હશે, પણ કઈ ભૂમિકાએ, તનની કે મનની? તનની ભૂમિકાએ બધું કરે. અહીંયા કે છે કે જે કઈ છોડવાનું છે, અરે તનને પણ છોડવાનું છે, તો એની ભૂમિકા
મનથી વિરક્ત ભાવના અંકુરો છૂટવા જાય. કહ્યું છે ને એસીમાં પત્રની અંદર, વિરક્તના અંકુરો જેને ફૂટ્યા છે એને સંસારના સમસ્ત પદાર્થો સંગ સંબંધ અને સંયોગ પ્રત્યે એને વિરક્તના અંકુરો ફૂટ્યા છે. એની સાધકની ભૂમિકા તો ગાથા 32 ની અંદર આ વાત. તો જ્યારે જ્યારે કંઈક કરવાની ઈચ્છા થાય, કરવું છે સાધના વગેરે, ત્યારે વિચાર કરવો જોઈએ કે મને ભવ તન અને ભોગ, એ ભવના માટે થઈને કૃપાળુ દેવે ત્યાં શબ્દ મૂક્યો નિર્વેદ. નિર્વેદ હે જીવ હવે ભવ થયો થોપ. એટલી બધી યાત્રા થઈ છે અનંત કાળથી જન્મ મરણની. જ્ઞાનીઓ કે છે એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવો કોઈ ક્ષેત્ર નથી અને એવો કોઈ પદાર્થ નથી કે જ્યાં આ જીવે અનંત જન્મ મરણ કર્યા ન હોય. વૈરાગ્ય શતકમાં એ ગાથા મૂકે છે આચાર્યશ્રી. તો અનંતનો શબ્દ આ છે કે એક પણ પૂદગઢ પરમાણુ કે આકાશનો એક પ્રદેશ એવો બાકી રહ્યો નથી કે જ્યાં એને પરિભ્રમણની યાત્રા કરી ન હોય. આ સંસાર ભાવનામાં આવે છે, 12 ભાવનામાં જે સંસાર ભાવના છે એમાં. તો આના પ્રત્યે એને ખેદ જાગે એટલે નિર્વેદ જાગે. એટલો સરસ શબ્દ છે નિર્વેદ. નિર્વેદ એને એના પ્રત્યેની જે રુચિ છે રતિ છે એ ખતમ થઈ જાય. અને કૃપાળુ દેવે શબ્દ એક વાક્ય મૂક્યું વિતરાગના ધર્મમાં, હે જીવ આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ. જ્ઞાનીઓ ક્ષય કરવા પૂર્વે એક શબ્દ આપે છે વિરામ. તું વિરામ પામ. સડસડાટ કરતી ગતિભર આપણું વાહન છે અને અકસ્માતના જોખમો વધતા જાય છે તે સમયે પેલું કામ શું કરવું? અટક, સ્ટોપ. કરીએ છીએ, કર્યો છે અને કરી રહ્યા છીએ. હા બરાબર. તો પેલું કામ શું છે? બહુ દોડતો હોય એનું કામ પેલા અટક. પછી શું કરવું, ક્યાં જવું, શું કરવું, બધું પછી, પેલા તું થોભ. આ નિર્વેદ શબ્દ એટલો સરસ છે. અને એ આ શાસ્ત્રોમાં નિર્વેદ અગમની અંદરનો શબ્દ છે. સમ્યક દશા માટેના 5 લક્ષણો કયા? સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. એ નિર્વેદ આજે વર્તમાન ટ્રાફિક સમસ્યામાં આ વ્યવહાર જગતમાં હવે સમજાય છે કે ભાઈ સ્પીડ બ્રેકર મૂકો, નહીતર આ વાહનોની ગતિ, અકસ્માતોની પરંપરા, આ જોખમ ક્યાંય હવે રોકી નહીં શકાય. કોઈ સાધન નથી, વાહનો ગમે તેવા બનાવીશું એની અંદર, પણ છતાં પહેલું કામ તો ગતિને હવે સમજ્યા. એટલે જે જે દેશમાં વાહન વ્યવહારની વ્યવસ્થા ડેવલપ થઈ, ત્યાં પહેલું શું આવ્યું? ગતિરોધ. પેલા સ્ટોપ. કેટલી વિચારણા સાયન્ટિફિક છે દર્શનમાં કે જીવને જ્યારે એમ થયું કે અનંતનું પરિભ્રમણતા સડસડાટ ચાલુ છે, ત્યારે પેલા કહે છે તો વિરામ પા, હે જીવ આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ. પેલા તું અટક, પછી વિચારજે. આગળ વધવું હોય તો પછી વધજે, પેલા તું થોભ. તો વિરક્તિ એ સમજાય ભવથી, પછી તનથી, શરીરથી. શરીરથી વિરામ પામવું. શરીર પ્રત્યેનો મોહ કયા કયા સ્વરૂપમાં હોય છે? પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે જીવને જે સમયે સમયે આકર્ષણ છે, આ બધું શરીર પ્રત્યેનું આસક્તિ છે. શરીરની આસક્તિ એ ઇન્દ્રિયો મારફત છે અને ઇન્દ્રિયો એનો વિષયો છે, એના મારફતે છે. એ ક્યાં સુધી છે? કે જ્યાં સુધી એ શરીર એ પૂર્તિનું સાધન છે ત્યાં સુધી. શરીર પ્રત્યે વિરક્તિ આવે છે આફ્ટર 60, આફ્ટર 70. પછી કે છે, હે પ્રભુ હવે તો તું અત્યાર સુધી પોતે પંપિંગ કર્યું અને હવે ઓલાને કે છે તું દોરી ખેંચી લે. જ્યાં સુધી એની અંદરથી એને આ આસક્તિ એની બરોબર પોસાતી હતી ત્યાં સુધી એને શરીર પ્રત્યે વિરક્તિ જાગતી. હવે એના પોતાના જે વિષયોની આકાંક્ષા છે એ પૂર્તિનું સાધન શરીર મટી ગયું છે. શરીર છે અને ખવાતું નથી, આંખ છે અને દેખાતું નથી, કાન છે અને સંભળાતું નથી, જીભ છે અને વિષયોના ઇન્દ્રિયો ભોગવી શકાતા નથી. આ જ્યારે થાકી ગયો છે ત્યારે એને વિરક્તિનો ભાવ જાગે છે. તો એની શરીર પ્રત્યેની વિરક્તિ શેના માટે છે? ઓલો ભોગો ન ભોગવી શકવા માટેનું આ સાધન નબળું છે એ છે. એમાં એને હજુ વિરક્તિનો ભાવ નથી. પછી વળી આપણે લગાવી દઈશું. જો તો બધી મોટી ઉંમરમાં હોસ્પિટલમાં દાખલ થયેલા બધાને વિરક્તિ છે, બધાનો મોક્ષ થવો જોઈએ. અરે એની વિરક્તિ તો કેવી છે કે જરાક હાજો થયો તો ઘરે આવી ત્યારે ખબર નહોતી કે આજ માંદો હતો કે કોણ, અને આજ કહેતો હતો ને કે હવે અડે બીજો કોઈ કાળે હવે આ તો હું કરું નહીં. આવા દુઃખ, આવી પીડા, આવી વ્યથા કોઈ કાળે નહીં. આવા બધા સંકલ્પ લઈને ગયો હોય હોસ્પિટલમાં અને પાછું આવે વિરક્તિ, મનથી વિરક્તિ નથી. અને પછી કહે છે ભોગથી વિરક્તિ, ભોગથી વ્યક્તિ. ભર્તૃહરિ મહારાજા કહે છે કે ભોગોન ભુક્તા ભયમે ઉપભુક્તા. શું ભોગ ને અમે ભોગવશું? અમને સરવાળો જોયો તો ખબર પડી કે અમે પોતે જ ભોગવાઈ ગયા, અમે જ નીચો વાઈ ગયા, અમે જ ખલાસ થઈ ગયા. ભોગોને અમે શું ભોગવીએ? અનંત ભોગો, સંસારના અનંત પદાર્થો, એને એક જીવ શું ભોગવે? એને ભોગથી વિરક્તિ જાગવી. અને એ બધી જ વિરક્તિનો આધાર મન હોવું જોઈએ. તો એ 32મી ગાથામાં આપણે એ વાતને અહીંયા વિરામ આપ્યો. જવાબ આપો શું કે તે મય થતો નથી. નિશ્ચયથી પરમાત્મા એટલે આત્મા દેહમાં જ વસે છે, એટલે કે દેહની બહાર તો છે જ નહીં. આ એક વાત જૈન દર્શનની બરોબર પકડાય. કોઈ સર્વ વ્યાપકતા નથી, દેહ વ્યાપક છે અને દેહ જો નાનો હોય તો એમાં છે અને મોટો હોય તો એમાં છે. સૂક્ષ્મ જંતુમાં પણ એ જેટલું સૂક્ષ્મ જંતુ છે એના પ્રમાણે જ એ આત્મા ત્યાં છે. એટલે તો જ આ એકેન્દ્રિયના જીવોની સ્થિતિ સમજાય. પૃથ્વી કાય, અપ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, અગ્નિ કાય, કે આત્મા ક્યાં છે? તો કે પાણી પણ એનું શરીર છે, અંદર તો જીવ જુદો છે. માટી એનું શરીર છે, વાયુ એનું શરીર છે, અરે વાયુ પણ નથી દેખાતો. અગ્નિ કાંઈ ના જીવો, અગ્નિ જેનું શરીર છે. જૈન દર્શને આત્માના અરૂપીપણાની સૂક્ષ્મતા મૂકી છે. અને એ છે ક્યાં? અનંત આત્માઓ છે. તો અનંત આત્માઓ જો બધે જ લોકાલોકમાં હોય તો બધા આત્માઓ ભટકાય છે એકબીજા. એક દુખી થાય તો બધા દુખી થાય છે? સર્વજ્ઞ એવો સિદ્ધાંત, એવી સ્પષ્ટ કલ્પના આપે છે. જો એક વાત બેસે ને તો સાધનાનું ક્ષેત્ર નક્કી થઈ જાય આપણું, કે આત્મ સાક્ષાત્કાર અથવા આત્મ તત્વ પ્રાપ્ત કરવું છે તો ક્યાં કરવું છે પેલા એ નક્કી કરો. આ દેહમાં જ છે તો સાધનાનું ક્ષેત્ર કયું? દેહ. એટલે દેહની અંદર રહેલો આ નિશ્ચયથી એ દેહ દેવાલયમાં જ છે, આ વાત બેસતી નથી. અને એટલે ઘણીવાર ઘણા ઘણા લોકોએ કહ્યું છે કે એ ચારે બાજુ શોધવા નીકળો છો, પરમાત્માને ચારે બાજુ શોધવા નીકળો છો પણ ક્યાંય મળતો નથી. કેવી રીતે મળે? એક ન્યાય છે, અનેક પ્રકારના ન્યાય છે, એમાં એક ચાર્મિકી ન્યાય છે. એક કહે છે કે પોતાના જ ગળામાં એને કંઠમાળ પહેરેલી છે અને જગત આખું સંફોડે છે કે મારો હાર ક્યાં છે. ઘર આખું શોધે છે, દુનિયા આખી શોધે છે. એમ આ આત્માની શોધ માટે, આત્મતત્વની પ્રાપ્તિ માટે, અને આત્મા એ જ પરમાત્મા છે એટલે પરમાત્માની પ્રાપ્તિ માટે એની શોધ ક્યાં છે? આપણે શાંતિલાલ સાહેબ સરસ તવનની કડીમાં કહ્યું કે જગદીશને જોવા કાજે દશે દિશા આથડે, ચારે નહીં, ચારે ચારે ખૂણા અને ઉપર નીચે, દશે દિશા આથડા, ક્યાંય મેળા નહીં. આખર આવીને જોયું થાયકા જયારે કે હવે પતી ગયું, હવે આપણાથી ક્યાંય પ્રવાસ થાય એમ નથી, અને ચાલ હવે તો ઘરમાં ટાટિયા વાળીને બેઠા. અને જ્યારે જોયું ત્યારે ઘરમાં એ અરે અરે આ મારો પરમાત્મા તો મારામાં જ છે, અને એને શોધવામાં મેં આખું જગત સૃષ્ટિ બ્રહ્માંડ 14 રાજલોક એની યાત્રા કરી છે. હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું, અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. સાદું વાક્ય, બહાર શોધવાથી નહીં મળે. આ વાક્યનો સ્પર્શ આપણને કેટલી વાર થયો, સાંભળી લીધું અનંત વાર. નહીં ને? અને પછી કે હું ધ્યાન કરું છું, કર ધ્યાન, આનો સ્પર્શ થયો તને કે તું તારામાં જ છે, અન્યત્ર નથી, અન્યત્ર હોઈ શકે એવી વ્યવસ્થા પણ. આખું વિશ્વનું સ્વરૂપ જે જ્ઞાનીઓએ બતાવીને કહ્યું કે પ્રત્યેક આત્મા એના શરીરમાં છે, જે દેહ ધારણ કરે છે એમાં છે, એથી બહાર નથી. કે તો પેલી વાત એ બેસે 33મી કે પરમાત્મા વસે છે એ તો તન દેવાલયમાં એટલે શરીરમાં, અને એનું લક્ષણ છે કે સાહેબ ન્યા વસે છે એ તમે કયો છો, એનું કોઈ લક્ષણ બતાવો અમને, એનું કોઈ પ્રમાણ તો આપો કે શરીરમાં છે. તન દેવાલયમાં વસે દેવ અનાદિ અનંત, શું લક્ષણ કીધું? કેવળ જ્ઞાન પ્રગટ તનુ પરમાત્મા નિર્ભ્રાંત, એને પણ એનું શરીર છે, એ સ્વરૂપને, એ આત્માને, એ ચૈતન્યને, એને પણ પોતાનું એક બંધારણ છે, અસંખ્ય પ્રદેશનું છે. અને એ બંધારણનું લક્ષણ શું છે? પ્રગટ લક્ષણ જ્ઞાન. એનું પ્રગટ લક્ષણ જ્ઞાન છે. આનો વિચાર આપણે ક્યારે કરીએ છીએ? વિચાર કરીએ એટલે વસ્તુ પકડાયા વિના રહે નહીં. કૃપાળુ દેવે તો કહ્યું છે કે કર વિચાર તો પામ, પણ વિચાર કરે એ બીજો. હે, પામવું છે કોને? તો જે કરે તેને પામશે, આપણે પામવું છે એનું શું? સરસ વાત મૂકી છે. એનું શરીર છે, અસંખ્ય પ્રદેશ છે. જો એનું એક લક્ષણ છે, એ અંદર છે. અંદર એનું લક્ષણ શું છે? જ્ઞાન. ઈ અંદર છે ત્યાં સુધી જ આ શરીરને આખા જગતનું લોકાલોકનું જ્ઞાન સંભવિત છે. આ જરાક અડ્યા તો જ્ઞાન થયું કે નહીં? આ જરાક કઈ ફેરફાર થયો, જ્ઞાન થયું કે નહીં? આ વાતાવરણમાં બદલ થયું, જ્ઞાન કોને થયું? શરીરની અંદર રહેલા ચૈતન્યને જ્ઞાન થયું. આ પદાર્થ મેં નાખ્યું મોઢા ઉપર, મૂક્યો અને પછી કહ્યું કે બહુ સરસ છે. આ જ્ઞાન કોને થયું? જીભને થયું. વસ્તુ દેખાણી કે ફાઇન છે, કોને જ્ઞાન થયું? સ્વર સાંભળા, કર્કશ છે, કોને જ્ઞાન થયું? જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, આ દ્રષ્ટા. આ દ્રષ્ટિ છે, આંખ છે, એ દ્રષ્ટિ છે. અંધને દ્રષ્ટિ ન હોય, દ્રષ્ટા તો છે ને અંધ. બિચારી શાંતિથી, અંધ છે માં વ્યક્તિ, એને દ્રષ્ટિ નથી. એ દ્રષ્ટા ખરો કે નહીં? અને કદાચ કર્મ સંયોગે એને કોઈનું નેત્રદાન મળે, દ્રષ્ટિનું દાન મળે, અને એવો એનો યોગ હોય તો એ દ્રષ્ટા જોઈ શકે કે નહીં? તો એને શું નહોતું? દ્રષ્ટિ નહોતી. આપણે દ્રષ્ટિને સર્વસ્વ માની લીધું. બરોબર છે. તો દ્રષ્ટિ આ આત્મા શરીરમાં છે એ દ્રષ્ટા છે. દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય, આ દ્રશ્ય છે. આ દ્રશ્યને જોનાર આ દ્રષ્ટિ છે, પણ ખરેખર જોનાર દ્રષ્ટા છે. કેમ કે દ્રષ્ટિમાં દ્રષ્ટાનો ઉપયોગ નથી તો આની અંદર મને કઈ વિકલ્પ નથી આવતા. પણ જ્યારે એ આત્માથી જોઉં છું ત્યારે આ આમ છે, આવું છે, તેવું છે, આ સાઈઝ છે, બરોબર છે, ઇફેક્ટિવ છે, નથી બરોબર, સાઈઝમાં બરોબર છે, કલરમાં બરોબર છે, આકારમાં બરોબર છે, 50 પ્રકારના. મને આ આંખ કામ કરે છે કે અંદર રહેલો દ્રષ્ટા કામ કરે છે? એટલે એ દ્રષ્ટા છે, જ્ઞાન સ્વરૂપ છે. અંદર રહેલો દ્રષ્ટા જ્ઞાન સ્વરૂપ છે. ઇન્દ્રિયના પ્રત્યેક વ્યાપારની અંદર જ્ઞાનરૂપી વ્યાપાર કોનો ચાલે છે? ઇન્દ્રિયનો કે આત્માનો? આત્માનો. એટલે કહ્યું કે તન દેવાલયમાં વસે. ભાઈ, તારા શરીરમાં જ એ વસવાટ કરે છે, બહાર નથી. તું બ્રહ્મમાં રહીશમાં, શોધખોળ ચારે બાજુ કરીશમાં. કરવી હોય તો બાકીના સ્વરૂપ જોવા માટે જે કરવી હોય કરજે, પણ આત્મ પ્રાપ્તિ માટે તો કરિશ્મા. કેવલ જ્ઞાન પ્રગટ તનુ પરમાત્મ નિર્ભ્રાંત. શબ્દ શું મૂક્યો છે? આમાં કોઈ સંદેહ નથી. પૂર્વી નિર્ભ્રાંત આ દર્શન થવું, નિર્ભ્રાંત દર્શન, સંશય રહિત, સંદેહ રહિત. સંદેહ નહીં, સંશયાત્મા વિનશ્યતિ. અને સમ્યક દર્શનનું પહેલું લક્ષણ નિશંકત્વ. નિશંકત્વ, શંકા નહીં. હવે આ જ્ઞાનીનું વાક્ય છે કે તું તારામાં છો, આત્મા એ જ પરમાત્મા છે. આપણને સાંભળવાની ટેવ પડી ગઈ છે અને શબ્દની સાથે સ્મૃતિની ટેવ પડી ગઈ છે. પછી એ અંગેનું જે ભાવન થવું જોઈએ, એ ભાવન થઈને જે શ્રદ્ધા અંદર જન્મે, જેને સંકેત કહેવાય, એ સંકેત નથી થતું, શ્રવણ થાય છે, વાંચન થાય છે અને ઉપદેશ થાય છે. બીજો મેળો હોય તો અહીંથી આપણે જાણ્યું હોય એને પછી કોક મળી જાય તો, જે પેલો મેળો હોય તો મયરો જો, કેમ કે બધું તાજે તાજું છે. એને એમ કે ગ્રાહક ને કે ઉભો રે, પેલા મારી વાત સાંભળ, પછી તું આ દવા લઈ જજે, પૈસા દેજે. એને સવિ જીવ કરું માં મારા સિવાય. તારું તો ઉદાહરણ અપાય છે, તારી વાત નથી થતી, તું તો ફળ છો બધાથી, એટલે જ તારી વાત દ્રષ્ટાંત તારું દેવાય, બીજાને દેવાય. આ સ્થિતિ છે. એક એક ગાથાની અંદર જે રહસ્ય છે એ પકડાય. એ કહે છે કે અંદર જ છે આ, પેલું 33મી ગાથામાં આવે તો આ આત્મા, આ ચૈતન્ય, આ પરમ શક્તિ, આ પરમ તત્વ, આ જે કઈ છે તે છે ક્યાં? આ દેહ, આ દેહ જેવો તેવો, મનુષ્યનો છે, તિર્યંચનો છે, જંતુનો છે, વનસ્પતિનો છે, જેવો હોય એવો, પણ આત્મા છે ક્યાં? અનંત કાળથી એને કેટલા દેહ ધારણ કર્યા, કેટલી કાય ધારણ કરી, કેટલી પ્રકારની યોની ધારણ કરી, કેટલી ગતિમાં રહીજડો, ગમે તે કર્યું, ગમે તે સ્વરૂપમાં ગયો, પણ છે તો એ જ્યાં ગયો ત્યાં એ જે જે પ્રકારના દેહ ધારણ કર્યા છે એમાં જ છે, દેહની બહાર ક્યારે. અને એનું લક્ષણ એ જ્યારે છે ત્યારે એનું એક લક્ષણ તો પ્રગટ છે, એ જ્ઞાન છે. એક લક્ષણ એનું પ્રગટ છે અને જ્યારે એનું જ્ઞાન લક્ષણ ગયું ત્યારે તમે કીધું કે અમરી ગયો, કારણ કે જાણપણું એનામાંથી ગયું, ચૈતન્ય ગયું. હવે આને બોધ નહીં થાય પર પદાર્થનો, લાગણી નહીં થાય અને સંવેદના નહીં થાય. કોઈ મરી જાય પછી ખબર ન હોય તો થોડું ડોક્ટર ટેસ્ટિંગ કરે, બેટરી એની આંખમાં, કોઈ સંવેદના નથી. તો અનેક પ્રકારનો, જૂના જમાનામાં તો માણસોને કોઈ હસું નહીં તો શું, એવા બધા આવા નુસ્ખા, પગના તળિયે ઘી, ઘી લગાડે, જો ગરમી હોય તો એ ઘી જરા માથા તળીએ નાખે, આ બધી ખબર છે આ બધાને, વડીલોને કંઈક ટેસ્ટિંગ કરે એને બાળતા પહેલા છે કે નહીં એમ. કારણ શું કે ચૈતન્યની અંદર જો હોય, આ ચૈતન્ય જો ન હોય તો જ્ઞાન રૂપી એનું તત્વ છે એ ગમે તે શરીરમાં છે, આ નિર્ભ્રાંત છે, આ નિસંદેહ છે. આ 33મી ગાથા આપણને બેસી જાય નિસંદેહ. તો 34મી ગાથામાં, હવે આ તમારો પ્રશ્ન આવીને ભરાઈ ગયો, વસે દેહમાં તો એના નિશ્ચય સ્પર્શે દેહ, દેહે વળી સ્પર્શાય ના ગણ પરમાત્મ તે. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય વગેરે આ બધા જુદા જુદા સરસ ગાથાઓ આપી, નિયમસરની ગાથા છે, એ ક્યાંય સ્પર્શતો નથી. હવે પ્રશ્ન છે કે દેહમાં છે છતાં દેહને સ્પર્શતો નથી. હવે ઉદાહરણ આપણે લીધું દૂધ અને પાણીનું, પણ બે પૂતગળ છે, પણ એ સિવાય આપણી પાસે ઉદાહરણ છે ને, એની મર્યાદા છે, દ્રષ્ટાંતની મર્યાદા છે. દ્રષ્ટાંત પરિસીમાને પામે છે, સિદ્ધાંત પરિસીમાને પામતો, સમજાયું છે ને કૃપાળુદેવ? તો દ્રષ્ટાંત ઉપરથી આ કઈ બે ટ્રાયંગલ ભેગા થાય ખૂણે ખૂણા ને બાજુએ બાજુ, એવું નથી. એની અંદર જે ગુણથી જે ભાવથી એની સમીકરણ કર્યું હોય એટલું જ લેવાય. એટલે અહીંયા કહે છે કે દેહમાં હોવા છતાં દેહને સ્પર્શતો નથી. દેહને સ્પર્શે ક્યાંથી? દેહ રૂપી અને આત્મા અરૂપી છે. અરૂપી છે એટલે બીજું વાક્ય એને કીધું કે દેહે વળી સ્પર્શાય ના, અને દેહથી એનો સ્પર્શ થતો. આત્મા તો દેહને સ્પર્શતો નથી, પણ દેહથી આત્મા સ્પર્શાતો નથી. આ બે વસ્તુ સરસ મૂકી છે. સ્પર્શતો નથી. હવે આપણે બધા ભૌતિક વૈજ્ઞાનિક ગણે ને સ્પર્શવું એટલે એવી ભૌતિક ક્રિયા જેને કહીએ, પૂતગલની પૂતગલની ક્રિયા એવી ક્રિયા બનતી નથી. પણ સૂક્ષ્મ ક્રિયા આવરણની બને છે. સૂક્ષ્મ ક્રિયા આવરણની બને છે. સૂર્યનો પ્રકાશ વાદળાને કેમ ખેંચતો હશે? આવરણ. એમાં કોને કોને પૈકડા? કોઈએ પૈકડા નથી, અને છતાં આવરણ છે. તો બે વસ્તુમાં કીધી છે કે એ દેહને સ્પર્શતો નથી અને દેહથી એ સ્પર્શાતો નથી. બેસે છે હિમાંશુ સર. દેહમાં રહેવા છતાં નિશ્ચય નહીં થી જે દેહને સ્પર્શતો નથી. એટલે નિશ્ચય નહીં થી એટલે આત્મા અનંત કાળથી કેટલાય દેહ ધારણ કર્યા અને અનંત પરમાણુઓ એને એની અંદર જ રહ્યો છે, ક્યારેય દેહથી રહિત રહ્યો નથી. અને દેહ તો જુદા જુદા છે, છતાં એક પણ પરમાણુ એને સ્પર્શ્યું એમાં ભળ્યું નથી. એક પણ પરમાણુ એને લીધું નથી. આત્મા અરૂપી જ રહ્યો છે. જો પરમાણુ આવે તો કેવો થાય? રૂપી થઈ જાય. પણ છતાં ક્યારેય એ રૂપી નથી. અત્યારે આટલા જન્મ મરણ કરીને આવ્યો છે તો અંદર જે આત્મા છે એ રૂપી કે અરૂપી? તો આટલા વખત સુધી ફેરો છે તો કેટલો કચરો ભેગો થયો હશે? તણખલા ચોટ્યા, રજ ચોટે, કઈક મેલ ચોટે, પણ એને ચોટ્યો છે મેલ, મલિનતા કઈ કસાય નહીં. રાગ રાગ દ્વેષની મલિનતા એને ચોટી છે, પણ એ તો અરૂપી છે. એ ભાવની મલિનતા છે, એ ભાવની મલિનતા, દ્રવ્ય મલિનતા નથી ત્યાં. અને દેહથી સ્પર્શાતો નથી એટલે એ આત્માને જાણવો હોય, ઓળખવો હોય, પકડવો હોય તો કે છે દેહથી બનશે. હવે આ પણ સ્પષ્ટ થવું જોઈએ કે આત્મા દેહથી સ્પર્શાતો નથી. તો દેહથી સ્પર્શાતો નથી એટલે અહીંયા સરસ એની વિવરણ આપ્યું છે ને, એમાં સરસ લખ્યું છે, દેહાત્મ બુદ્ધિવાળા જીવોને દેહમાં રહેલો આત્મા જણાતો નથી. કેમ કે એને તો દેહાત્મ બુદ્ધિ છે એટલે શરીરમાં જે કંઈ હોય સીટી સ્કેન કરી તો પકડાય કે નહીં? એમઆરઆઈ કરીએ તો, અને એમાં ન હોય તો પછી આપણે ઓપન સર્જરી કરીએ, ન શું હોય? જો હોય તો એટલે આ તો ઓલા જેવું છે કે ઈશ્વરને તમે જોયો છે, હોય તો દેખાવો જોઈએ. પણ ભાઈ એ દેખાય નહીં, અનુભવાય. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને કહ્યું કે ઈશ્વર છે પણ તું એમ કે દેખાડો તો એ ભૌતિક પદાર્થ નથી, તને અનુભવાઈ દે. માથે હાથ મૂકી દીધો, બોલો, ત્રણ દિવસ સુધી બ્રહ્મ સમાધિની અંદર બહાર નીકળો નહીં. પછી તો મૂંઝાણા કે પ્રભુ મને આ સ્થિતિમાંથી હવે બહાર કાઢો. કેમ કે યોગ્યતા આપણી ન હોય જ્યાં સુધી, ત્યાં સુધી આપણે અંદર કોઈ આત્મા પ્રાપ્ત કરાવે ને તોય મૂંઝાય કે હવે છેડો છોડ બાપા, કેમ ઉધી હવે એને બંધન લાગે કે મારે આ નથી જોયું તું ભાઈ પ્રભુ, મારે તમારે પર સ્વરૂપ. જે સુખ છે એ એની અનુભવની ધારામાં જોડાય ત્યારે થાય ને. હવે એને બહારની ધારામાં જોડાયેલો છે, છૂટી નથી હજુ. એટલે વિરક્ત શબ્દ હજી ત્યાં દાખલ થયો. એટલે આપણને ઘણીવાર વિરક્તિ વિના ભવની, તનની અને ભોગની અને પ્રભુ જોઈએ છીએ અને પછી દર્શન કરીએ છીએ, પણ પછી જોડાતા નથી. આપણે કે અનંત સુખ છે, જ્ઞાનીને દેખાણું ને આપણે 5 મિનિટમાં પાછા નીકળી જાય દર્શન કરી. મૂક લપાવા કેવું દી બે એવું. કારણ શું કે બહારની વિરક્તિ હોય તો ઓલો તો બીજે ક્યાંય જવાનો જ નથી. એટલે એને એમાં એનો પરમ રસનો એને અનુભવ છે, એમાંથી બહાર આવવા માંગતો નથી. અને આપણે આ બહારનું છોડ્યું છે એનાથી દૂર રહેવા માંગતા, વિરક્તિ ક્યાં હતી? વિરક્તિ નથી. એટલે તારી વાત સાચી છે. એટલે કે છે દેહ બુદ્ધિ વાળા જીવોને દેહમાં રહેલો આત્મા જણાતો. આ બધા જ સાધના આપણે કરતા હોય ત્યારે સાધનાની અંદર આ બધી ધ્યાનની ધારાથી જીવ પકડાય, જ્ઞાનની ધારાથી. જીવ જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાનથી પકડો, અને જ્ઞાનને કેન્દ્રીભૂત કરો એટલે બધા વિષયોમાંથી વિરક્ત થાવ, એને કહેવાય ધ્યાન. એક જ વિષય ઉપર, એક જ તત્વ ઉપર જ્યારે આપણો ઉપયોગ એકાગ્ર બને, સ્થિર બને અને નિર્મલ બને, ત્રણ આવશ્યક તત્વ ધ્યાનમાં. જીવનો ઉપયોગ, ચૈતન્યનો ઉપયોગ છે એ પહેલા સ્થિર હોવો જોઈએ, બીજો એકાગ્ર હોવો જોઈએ અને ત્રીજું નિર્મલ હોવો જોઈએ. આ આસક્તિ રહિત એ નિર્મલતા છે, સ્થિરતા છે એ શરીરથી પર થયો છે, અને એને આવી પ્રકારની એકાગ્રતા છે, લક્ષ્ય સાથે જોડાયો છે. અર્જુનની જે એકાગ્રતા છે, રાધાવેદની જે એકાગ્રતા છે, એ લક્ષ સાથે જોડાયો છે. એટલે હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ તો યોગ દ્રષ્ટિ સમુચયની રચનામાં પહેલું જ વાક્ય મૂક્યું કે આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ. હવે એ જોડનાર કોઈ પણ વ્યવહાર, કોઈ પણ ક્રિયા, કોઈ પણ વિધિ એ યોગ કહેવાય. જો આત્માને મોક્ષની સાથે જોડે તો, મુક્તિ સાથે જોડે તો, એટલે એના પરમ તત્વના સ્વરૂપ સાથે જોડી શકે તો, એવી ઉપયોગની તલ્લીનતા, એકાગ્રતા થાય એને યોગ કહેવાય. એટલે એને કહ્યું કે યોગીઓ તો હરતા ફરતા પણ દરેક કામ કરતા કરતા યોગી છે, હસતા રમતા પ્રગટ હરિ દેખું રે. કારણ કે એનું સ્વપ્ન જો દર્શને ભાસે, સ્વપ્ને દર્શન ભાસે રે, એનું મન ચડે ને બીજે નામે રે, મુક્તાનંદ નો નાથ બિહારી રે, સંતો જીવન દોરી. અરે સંતોએ તો ગાયું છે કૃષ્ણ પરમાત્માનું, એક દર્શન સ્વપ્નમાં પણ થાય એનો જીવ હવે બીજે ક્યાંય જોડાતો જ નથી. અને એ ભાગવતની અંદર મહાત્મા ગોપાંગ્યાની કથા, ગોપીઓ કેવી મહાત્મા હતી કે એને હવે કૃષ્ણ સિવાય બીજું કોઈ સ્મરણ નથી, અનુસંધાન નથી. એની બધી જ વૃત્તિઓ કે છે, અમારી તો બધી જ વૃત્તિઓ વાસુદેવમાં સમાઈ ગઈ છે. એટલે મટકી લઈને કહે છે કે કોઈ માધવ લ્યો, માધવ લ્યો. અમારી ચિત્તની બધી વૃત્તિ હવે આ મસ્તકને એમાં સંગ્રહિત થઈ છે. અને અમે તો કોઈ ગ્રાહક થાવ, અચળ પ્રેમે ગ્રાહક થાવ તો અમે આપી દઈએ. અદભુત વાત એ ભાગવતની અંદર મૂકી છે કે દેહાત્મ બુદ્ધિ હશે ત્યાં સુધી આ પરમ તત્વની સાધના ગમે તે પ્રકારે આપણે બદલાવ્યા કરી, સાધનાના પ્રકાર બદલાવીએ, પરંતુ દેહાત્મ બુદ્ધિ વાળા જીવને એટલે તનુ પ્રત્યે વિરક્ત ભાવ ન આવે તો એને અંદર રહેલો આત્મા ભલે અંદર જ છે તો પણ પકડાતો નથી, અનુભવાતો નથી. પકડવાની પછી વાત. એટલે કહ્યું કે આ ઇન્દ્રિય ગોચર નથી પણ અનુભવ ગોચર છે, અતિન્દ્રિય છે, ઇન્દ્રિયથી નહીં મળે. તો દેહાત્મ બુદ્ધિથી જ્યાં સુધી સાધનાનો વિચાર કરીશ ત્યાં સુધી એ તને સાધનરૂપ, ઉપયોગરૂપ અંદર જવા માટે થઈ શકે, પરંતુ તારી ઉપયોગની ધારાથી જ એ પકડાઈ જાય ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ આત્મા. કે હો હું તો છું જ, હું છું એટલે જ આ બધું ચાલે છે, હું ન હોઉં તો આ આટલા બધા લોકો બેઠા છે, આ કોણે મારી અંદર ઉપસ્થિતિ છે એનું આ પરિણામ છે ને, કોણ પ્રકાશે છે અંદર થી આ બધું? આ સૂર્ય સરસ મજાનો પ્રકાશ્યો છે, આજ તો વાદળા દૂર થઈ ગયા છે તો સૂર્યને પ્રકાશ્યો છે આવો દેદીપ્યમાન સૂર્ય, 14 રાજલોકને પ્રકાશિત કરનારો, એને જાણ્યો કોને? આ અંદર નો હતો સૂર્ય પ્રકાશે કે ન પ્રકાશે શું ફેર પડે? સૂર્ય ને પ્રકાશનારા છે, 14 રાજલોકની તમામ પદાર્થોને પ્રકાશનાર. આ જયારે અંતર ધ્યાનમાં જાય છે ત્યારે એમ થાય, ઓહો આ તો હું છું, મારું જ્ઞાન સ્વરૂપ આ તો અંદર બેઠો છે. આ જ ન હોય તો આ શરીર શું કરવાનું છે? કઈ નહીં ખબર પડે એના શરીરને. એટલી ઉપયોગની ધારા સૂક્ષ્મ થઈ શકે, એકાગ્ર થઈ શકે, સ્થિર થઈ શકે, નિર્મલ થઈ શકે, પણ અભ્યાસ જોઈએ. એટલે ગીતામાં બે શબ્દ પ્રયોગ સરસ આપ્યા છે, ઉપનિષદમાં પણ આપ્યા છે કે વૈરાગ્ય અને અભ્યાસ, વૈરાગ્ય અને અભ્યાસ. શિષ્યનો પ્રશ્ન છે જ આ, આજનો નથી, આ અર્જુનનો પ્રશ્ન નથી, કાળે કાળે બધા અર્જુન જ છીએ આપણે. સમયે સમયે બધા શિષ્યો જેટલા છે એ બધા અર્જુન જ છે. એ બધાનો પ્રશ્ન એ છે કે વાયુથી પણ અતિ ચંચળ એવું મન પ્રભુ વશમાં રહેતું શું કરવું? એનો જવાબ એક જ છે, બધા કૃષ્ણએ આ જ જવાબ આપ્યો છે, અભ્યાસ અને વૈરાગ્ય. તું એનો અભ્યાસ કર અને વૈરાગ્ય સાથે અભ્યાસ કર. વૈરાગ્ય એ અભ્યાસની પૂર્વ શરત છે માટે. અને કૃપાળુ દેવે શબ્દ પ્રકો વૈરાગ્ય અને ઉપશમ, ઉપશમ એટલે જે જે સંસારના સંયોગો છે એની સાથે જે કઈ રસના વિષયો છે એમાં પેલા એની માત્રા તો ઓછી કરવી, એટલે કે વિરમણ, વિરામ, થોડો શાંત થા. ઉપશમ, એકદમ ક્રોધનું નિમિત્ત આવી ગયો તો કે ઉપશમ કઈ વાંધો નહીં, ક્રોધ કરવો હોય તો કરજે, પણ જરા થોડોક રોકાઈ જાય, પત્યાને લાગે કે કરવો જ છે, કર, કેવો થશે ક્રોધ? તો કોઈ પણ આવેગ આવે, કોઈ પણ આવેશ આવે, આ કસાયોના વેગ અને આવેશ એનું સ્વરૂપ છે. એકદમ ભડભડતા આવે, ભોગ તરફ આવે, પદાર્થ તરફ આવે, સંયોગ તરફ આવે, એની અંદર કંઈ ફેરફાર થાય તો ખૂબ આવે, પણ તે સમયે જે વિચારવાળો છે એમ કે ઉભો રહે, આ બહેનું છે મને જરા વિચાર કરવા દે, એ જરા અટકે છે. હી વેઇટ્સ ફોર અ મોમેન્ટ, આમ લાંબો સમય અટકતો નથી, અને માટે તમે કલાક બે કલાક રોકાઈ રહી એવું બનતું નથી, ક્ષણ માત્ર, એક સેજ પોતાની સાથેનું અનુસંધાન એને કરી લીધું કે આમ થયું, અને તરત જ એને પોતાના સ્વરૂપનું ભાન થયું, અનુસંધાન થઈ ગયું. શું થયું? આ વેગમાં બ્રેક આવ્યો, વિરામ આવ્યો, અને વિરામ આવ્યા પછી એ વેગ એવો હોય કે એના વશમાં હોય, પોતે વેગના વશમાં. જેટલી આ પ્રકારનું સ્મરણ એનું સબળ હોય એટલા પ્રમાણમાં એ વેગના વશમાં એ ન હોય, પણ વેગ એના વશમાં હોય. લ્યો આ કેટલું બધું જબરજસ્ત તંત્ર કીધું. તો કે છે, શુદ્ધાત્મા જ દેહની મમતા તજીને આરાધવા યોગ્ય છે. હવે એનું ઉદાહરણ આપી દીધું, આ પ્રમાણ કે સાહેબ આ તમે કયો છો એવું બને, કોઈને બહેનું છે અને અત્યારે કોઈને બને છે, કે આ બધી વાતો છે, અરૂપીને કેવી રીતે પકડવો, એ જ્ઞાન સ્વરૂપ ક્યાંથી આવે, આ વગેરે. તો કે છે, યોગીઓને સમાધિમાં પરમાત્મા જણાય છે. સમભાવે સ્થિત યોગીને સ્ફુરે અંતરે જે પરમાનંદ જગાવતો પરમાત્મા સ્ફુટતે. સમભાવમાં સ્થિત એવા યોગીઓના અંતરાત્મામાં પરમ આનંદને ઉત્પન્ન કરતો જે કોઈ ભાવ સ્ફુરાયમાન થાય છે તેજ પ્રગટ પરમાત્મા છે. તેજ પરમાત્મા તું કોને શોધસ? તને આનંદ વાળો એક ભાવ ઉત્પન્ન થયો, સ્ફુરાયમાન થયો, આનંદનો ભાવ થયો. જગતની કોઈ ચીજ તને આનંદ ન આપી શકે, સંયોગનું સુખ આપી શકે. જગતની કોઈ પણ ચીજ, આપણે દુઃખની વાત તો કરતા જ નથી, સુખ આપે એમ માની લઈએ, બધું જ છે અનુકૂળ છે, એ સુખ આપી શકે. એની ક્ષમતા હોય, એનો કાળ હોય એટલો સમય સુધી, એ કઈ કાયમ શાશ્વત સુખ ના, પણ સુખ આપી શકે, આનંદ નો આપી શકે. કેમ કે આનંદ નું શું થાય, કોઈ સુખ વયું જાય એટલે પાછું વિષાદ ચાલુ, વ્યાકુળતા ચાલુ, આકુળતા ચાલુ. આનંદ છે એ નિરાકુળ છે. આનંદ નું એક લક્ષણ નિરાકુળ છે, એમાં વિષાદ ને કોઈ સ્થાન નથી. અને આનંદ છે એને પદાર્થ નિરપેક્ષ છે, વસ્તુ નિરપેક્ષ છે. આનંદ સંયોગજન્ય નથી, એ સ્વભાવજન્ય છે. તારો સ્વભાવ અંદરથી જો કે છે કે જે કોઈ ભાવ સ્ફુરાયમાન થાય આનંદને ઉત્પન્ન કરતો, એ ભાવ દેહનું લક્ષણ નથી, દેહમાંથી ઉત્પન્ન થઈ શકે એમ નથી. એ શેમાંથી થશે? ચૈતન્ય આત્મામાંથી. તો તે જ પ્રગટ પરમાત્મા છે. શબ્દ શું મૂક્યો? પ્રગટ, સ્ફુટ શબ્દ મૂક્યો. પરમાત્મા સ્ફુટતે, આ જ પરમાત્મા. અને તે સમયે તું જોવાનું ચૂકી જતો, પાછો ગોટે કે કેમ ગયો પરમાત્મા? પણ ભાઈ તને આનંદ થયો. તે કીધું કે સવારે જાપ કરતો હતો, મંત્ર જાપ, બહુ મજા આવી ગઈ, એવો આનંદ આવી ગયો. ત્યારે શું હતું તારી પાસે? ઇન્દ્રિયોના કયા વિષયો, પાંચ માંથી કયો વિષયનો ભોગવટો હતો? તો કે એકે નહીં. મનની અંદર કયા સંકલ્પ વિકલ્પ હતા? તો કે એકે નહોતા. તો તું શેમાં હતો? તો કે હું તો મારા સ્વરૂપની સાધનામાં હતો. અને મંત્રમાંથી પરમ તત્વ સાથે અનુસંધાન કરાયું, પછી ભલે સહજાત્મ સ્વરૂપનો મંત્ર હોય કે કોઈ પણ જે પોતાનો પ્રિય હોય, નમો હરિયંતાણમ હોય, જે મંત્ર હોય, એ મંત્ર એ પરમ તત્વ સાથે જોડી દીધું તને, તારા ઉપયોગને. એ ઉપયોગને જેવો જોડાયો એટલે તને આનંદનું સ્ફુરાયમાન થયું. અને એ જેટલો સમય રહ્યો અને પછી એ વિધિ પૂરી થઈ, અને પછી અનુભવ શું છે? આહા, શું આજ તો કોઈ સાધના થઈ છે, શું દર્શન થયા છે, શું સત્સંગ થયો છે, શું સ્વાધ્યાય થઈ, શું ભક્તિ થઈ છે, શું મારી પૂજા થઈ છે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ થયું. એ ભગવાનની પૂજા કરીને આવ્યો છે, દેરાસરમાંથી પરમાત્માના દર્શન કરીને આવ્યો છે. એટલો બધો ખુશ ખુશાલ છે, આપણને એમ થાય કે શું કઈ ત્યાં 100 રૂપિયાની પ્રભાવના હતી? તો કઈ પ્રભાવના નથી. બોલતાનું પોતાની પાસે જો ભાવ આવ્યો હોય તો જે કઈ ખિસ્સામાં હોય બધું, પણ પ્રસન્નતાનો કોઈ પાર નથી. આ પ્રસન્નતા, આ પ્રગટ પ્રગટ છે. ક્યારે? સંભાવમાં આવી છે ત્યારે. યોગીને પણ આ અનુભૂતિ ક્યારે થાય? સંભાવમાં. સંભાવ એટલે ન રાગ ન દ્વેષ, ન રતિ ન અરતિ, ન ગમો ન અણગમો. આવો ઉદાસીન, પરમ ઔદાસીન ભાવ, ચૈતન્ય સ્ફુરિત ભાવ છે એ પરમ ઔદાસીન છે. કે પર છે અને હું સ્વ છું, બે જુદા છે. પછી પર પ્રત્યેનો મારો ભાવ ઔદાસીન્ય છે, સંભાવ છે. જે કઈ બને એની સાથે કોઈ પણ પ્રકારની એની સુખ દુઃખની અનુભૂતિ એને એનાથી પર છે. સમ ન રાગ ન દ્વેષ, આ શબ્દ પ્રયોગ જૈન દર્શનના બહુ પ્રખ્યાત છે. પણ જ્ઞાનીઓ જ્યારે પરમાર્થમાં આત્મિક સાધના હોય એની અંદર ઇથી એને સૂક્ષ્મમાં લઈ જાય કે રાગ દ્વેષ નહીં, રતિ અરતિ પણ નહીં, રતિ અરતિ પણ નહીં. કેમ કે પહેલો ભાવ એનો રતિ ભાવ થાય. કોઈ પણ પદાર્થ જોયો એટલે રતિ ભાવ થાય, પછી સ્પૃહા થાય, પછી ઈચ્છા થાય, અને પછી રાગ થાય. અને રાગ જેવો થાય ને એટલે કસાયો બધા કામ કરવાનું શરૂ કરે. જે પ્રત્યે રાગ છે એટલે મેળવવા માટે લોભ જાગે, માયા કરવી પડે, માનનો ઉપયોગ કરે, અને તો ક્રોધ છેલ્લી પાટલે બે કે તે મને જોયો નથી હજી, મારું સાચું સ્વરૂપ તો. આ બધા શરૂઆત થઈ રતીથી, પદાર્થને જોઈને રતિભાવ થયો. જ્ઞાની કે છે સંભાવ, યોગીઓ સંભાવમાં આખા જગતને જુએ છે પણ એને એક પણ પદાર્થ પ્રત્યે સ્પૃહા, અંતરંગ સ્પૃહા જેને નથી એવી જેની ગુપ્ત આચરણા છે. હવે એ તો જીવતો જાગતો બેઠો છે ને, જેની વાત કરે છે એ તો આખું શરીર છે, ઇન્દ્રિયો છે અને બધી સાબુત છે ને, કે બેહોશીમાં છે, એને અંતરંગ સ્પૃહા નથી. અરે સાહેબ, બધાને બધું જાણે છતાં એને વસ્તુ જાણવા છતાં એની સ્પૃહા. તો આપણે કાલે વાત કરી હતી જ્ઞાતા ભાવ, કે જેને જેને જાણે એ જેની સાથે જણાય, જે પદાર્થ જણાય એમાં કેવળ જાણવાનું, ન રાગ ન દ્વેષ ન અહમ, હું જાણું છું એ ભાવ પણ નહીં, જણાય છે દ્રષ્ટા ભાવ, જે જે વસ્તુ જુએ એમાં ન રાગ ન દ્વેષ, આ દ્રષ્ટા ભાવ. એ સાધન કરવા માટે થઈને ત્રીજો જ્ઞાની પુરુષે સાધના માટે જે સાધ્ય ભાવ કીધો છે, સાધક ભાવ, એ છે સાક્ષી ભાવ. સાક્ષી ભાવ, સાક્ષી ભાવની સાધના હોય છે. સમય થયો છે કે વસ્તુ જાણે એવો અભ્યાસ કરે, પછી આ અભ્યાસ કે પોતાનું હોવા છતાં એ પોતે એનાથી ઉપર છે, એને જુદો જાણે, સંભાવની સાધના કરે. આ સાક્ષી ભાવની સાધના એ સંભાવની સાધના છે. આ કહે છે કે બાહ્ય વ્યવહારનો ત્યાગ કરીને આત્મ સ્વરૂપમાં એકતાર રહેનાર યોગીને ધ્યાનથી કોઈ અપૂર્વ આનંદ ઉપજે છે. ધ્યાનથી જ્યારે બધે એકતાર થયો છે, અહીંયા બહારનો ત્યાગ કર્યો છે, હે પ્રભાકર, ઉપરોક્ત લક્ષણ વાળો પરમાત્મા, આ પ્રભાકરે પૂછ્યું કે કેવો, આ બધા પ્રભાકર આપણે બેઠા છીએ, વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન થયેલા મહાત્માઓને તેજ ઉપાદે છે, તેથી વિપરીત સર્વ હોય છે. વિશેષ અવસર